એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત સુરેશ જોશીની વાર્તા પદભ્રષ્ટ. ઓડિયો પઠન કૃષ્ણા વ્યાસ. લાભશંકર ખૂબ થાકી ગયા હતા. આમને આમ પોતે ક્યારનાય ઊભા હતા તેની પણ સૂધ નહોતી. એમણે આંખ આગળ હાથનું નીચું કરીને આજુબાજુમાં નજર કરી. થોડેક જ છેટે ખુરશી દેખાઈ. ખુરશી પાસે જ હોવા છતાં પોતે અત્યાર સુધી કેમ ઊભા રહ્યા હશે? એમણે ખુરશી તરફ ફરી એકવાર જોયું ને ખાતરી કરી લીધી કે ખરેખર ત્યાં છે તો ખરી ને. આજુબાજુના પડછાયો વચ્ચેની એની આકૃતિને ઉપસાવવામાં આંખને જહેમત પડતી હતી ખરી, પણ તેથી કંઈ એ ખુરશી છે જ નહીં એમ થોડી જ કહી દેવાય. એવો ખુરશી તરફ આગળ વધ્યા. હવે તો ખુરશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. કેટલાય વર્ષથી એ ખુરશી પર પોતે બેસતા આવ્યા છે. પરણ્યા પછીને બીજે જ વર્ષે એમના વહુ પાર્વતીના ખાસ આગ્રહથી આ ખુરશી એમને ખરીદવી પડેલી. ગાદી તકિયો છોડીને ખુરશી ટેબલ સ્વીકાર્યા. આથી જાણે એમનો દરજ્જો ઊંચો આવ્યો. સાંજે કચેરીએથી પોતે પાછા ફરે ત્યારે આખા દિવસના થાક્યા પાક્યા એ ખુરશી પર ફસડાઈ પડે, ને ત્યારે જ પાર્વતી પાછળથી આવીને બે હાથની માળા પહેરાવીને એના ઉષ્ણ ઉચ્છ્વાસથી લોહીમાં અજાણી ચંચળતાનો સંચાર કરી દે. એમના હોઠ પર ગુલાબની પાંખડી જેટલો હળવો દાબ વર્તાય. હોઠ પરની ભીનાશને પોતાના જ ઉત્પત્ત ઉચ્છ્વાસથી ઉડી જતી અટકાવવાની એમની ઈચ્છા થઈ આવે, ને સાંજના ઉસરતા અજવાળામાં માયાવિનીની જેમ ફરતી પોતાની પત્નીની આકૃતિ પાછળ એમનું મન રઝળતું થઈ જાય. આટલી નજીક લાગતી ખુરશી સુધી એઓ પહોંચી શક્યા નહોતા એનું ભાન થતા એમને ફરી સંદેહ થયો. આ તે ખુરશી છે કે ખુરશીની ભ્રાંતિ? હમણાં હમણાંનો એમની આંખ પરથી એમનો વિશ્વાસ ઓછો થતો જતો હતો. જે ન હોય તે દેખાડતી હતી અને જે હોય તેને સંતાડતી હતી. આથી જાણે ઝીણા નાકાના સોયમાં દોરો પરોવતા હોય તેમ એમણે નજરને કેન્દ્રિત કરીને ફરી જોયું. ના, ભ્રાંતિ નથી. ખુરશી છે તો ખરી જ, પણ ધારી હતી એટલી નજીક નથી. એના હાથાના સાંધા આગળની પેલી ઉપસી આવેલી ખીલી હજી દેખી શકાતી નથી. એની પીઠ પરના માથા આગળના ભાગ પર પડેલા તેલના ધાબા હજી દેખાતા નહોતા, પણ ખુરશી છે એટલું તો નક્કી. આ નિશ્ચિતતાને મનમાં ને મનમાં વળ ચડાવતા એઓ આગળ વધ્યા. એઓ એકલા જ ચાલતા હતા, છતાં સુનકારમાં એમના પડતા પગલાનો પડઘો સંભળાતા જાણે બીજું કોઈ પણ એમની સાથે એ ખુરશી તરફ આગળ વધી રહ્યું હોય એવું એમને લાગ્યું. એમને થયું, મારા કરતાં એ વહેલો પહોંચીને ખુરશી પચાવી તો નહીં પાડે ને. પોતાના મનમાં આ ભીતીનું જ એમને અચરજ થયું. હવે પેલી ઉપસી આવેલી ખીલી દેખાવા લાગી. એ ખીલીએ ઘણી વાર કપડાં ફાડ્યા હતા. જેટલી વાર એને ઠોકીને બેસાડવાનો પ્રયત્ન કર્યો તેટલી વાર એ નિષ્ફળ જ ગયો હતો. પાર્વતીના ગયા પછી તો એ ખીલીને ઠોકીને બેસાડવાનું પણ એમને છોડી દીધું હતું. હવે તો જ્યારે જ્યારે એઓ ખુરશી પર બેસતા ત્યારે ત્યારે એના પર એમના તરતના ચાલવા શીખેલા દીકરાની નાની નાની પગલી, એમને ચીડવવાને ખુરશી પર કૃત્રિમ રોષથી મોં ચઢાવીને બેસી રહેલી પાર્વતીની માંડ હસવું ખાળી રાખતી મુખાકૃતિ એમને દેખાતી. થોડી વાર એઓ ખુરશી પાસે જઈને ઊભા રહી જતા, પોતાની એકલતાને નવેસરથી ખાતરી કરી લેતા, પછીથી જ એ ખુરશી પર બેસતા. આ ટેવના બળે કરીને લાભશંકર ખુરશી પાસે જઈને સહેજ ઊભા રહી ગયા. ખુરશીના હાથા પર હાથ મૂકીને એમણે સામેના પાતળા અંધકાર તરફ નજર કરી. એ અંધકાર જાણે કોઈ થિયેટરની અંદરના અંધકાર જેવો લાગ્યો. એ અંધકારની અંદર એમના તરફ મીટ માંડીને કાંઈ કેટલાય લોકો બેઠા હતા. ભારે પ્રકાશવાળા દીવાના તેજના વર્તુળની અંદર પોતે પુરાઈ ગયા હોય એવું એમને લાગ્યું. અંધકારમાં બેઠેલા લોકોની આંખો એમના તરફ આતુરતાથી મંડાઈ રહી હતી. એ લોકો એમની તરફ શા માટે તાકી રહ્યા હતા? એમની આંખમાં રોષ હશે કે આદર? ઘડીભર એમને પોતાના વિશે જ શંકા ઉદ્ભવી. રંગમંચ પર ઊભા રહેવાનું તો એમણે સમણું સુદ્ધા જોયું નહોતું. પાર્વતી ઘણી વાર કહેતી, મારી આગળ ભાગવત વાંચો છો ને સમજાવો છો ત્યારે એમ થાય છે કે જાણે સાંભળ્યા જ કરું, જાણે અમૃત ટપકીએ જાય છે. કોઈ વાર સભામાં આવું બોલતા હો તો? એમને કશુંક બોલવાનું મન થઈ આવ્યું. એવો શબ્દ ફંફૂસવા લાગ્યા. વર્ષોના બાંધેલા જાળામાં જંતુઓના ખોખા પડી રહ્યા હોય એવા શબ્દો અહીં તહીં બાજેલા દેખાયા. પોતાના તરફ મીટ માંડીને બેઠેલા શ્રોતાઓની અપેક્ષાના વધતા જતા ભારથી એવું અકળાવા લાગ્યા. ગમે તેમ કરીને તે જના વર્તુળની કેદમાંથી છટકીને સામેના લોકસમૂહ તરફ પીઠ કરીને ભાગી જવાનું સાહસ કરવાનું એમને મન થયું. એઓ સહેજ પગ ઉપાડીને ફરવા ગયા ત્યાં સામેનો અંધકાર સળવળી ઉઠ્યો. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા વન્ય પશુની જેમ એઓ ઊભા રહી ગયા. એમણે ચોરી છુપેથી ખુરશી તરફ નજર કરી. પડછાયાઓની વચ્ચે ખુરશી જાણે સાવ બદલાઈ ગઈ હતી. પેલી ઉપસી આવેલી ખીલીના પ્રલમ પડછાયાની અણી એમના સુધી ધસી આવીને એમને શૂળી પર ભેળવી દેવાની ઈચ્છતી હોય એવું એમને લાગ્યું. હા, તો આ બધા હું શૂળી પર ચઢું તે જોવા એકઠા થયા છે? એમના મનમાં ઓચિંતાનો ઝબકારો થયો. ચારે બાજુથી અટ્ટહાસ્યનું પ્રચંડ મોજું એમને ઘેરી વળતું હોય એવું એમને લાગ્યું. એમણે આંખો બંધ કરી દીધી. એમના પગ ડગમગાવા લાગ્યા. એમના હાથ આધાર શોધતા લંબાયા. એક સાથે કાંઈ કેટલાય હાથ એમના હાથને બાજી પડ્યા. એ બધા હાથના ભારથી ખેંચાઈને એઓ ક્યાંક નીચે ને નીચે સરતા ચાલ્યા. એમની બંધ કરેલી આંખો સામે પેલી ખુરશી આછી ને આછી થઈને આખરે ટપકું બનીને અદ્રશ્ય થઈ જવાની અણી પર હતી. ત્યાં એમણે બધું બળ એકઠું કરીને એ ટપકાને ઝાલી રાખવાનો પ્રયત્ન કર્યો અને આંખો ખોલી નાખી. જોયું તો એઓ ખુરશીની પાસે ઊભા હતા. ખુરશીના હાથા પર એમનો હાથ હતો. સામેનો અંધકાર નિશ્ચક્ષુ બની ગયો હતો. આથી આશ્વસ્ત બનીને એઓ ખુરશી પર બેસવા ગયા. બેસવાની અણી પર હતા ત્યાં જ એમણે જોયું કે ખુરશી પર કોઈક હોય એવું એમને લાગ્યું. પાર્કી જગ્યા ચોરી છુપેથી પડાવી લેવાનો ગુનો કરતા પકડાઈ ગયા હોય તેમ લાભશંકર નજર નીચી કરીને ઊભા રહી ગયા ને ઠપકાની રાહ જોવા લાગ્યા. ઘણી ક્ષણો વીત્યા છતાં એમને કાને કશું પડ્યું નહીં. આથી એમણે નજર ઊંચે કરીને જોયું તો ખુરશી પર માત્ર પડછાયાઓની જાળ ગૂંથાઈ પડી હતી. થાકના માર્યા એમણે ખુરશી પર બેસવાનું એક ડગલું આગળ ભર્યું અને આખરે હિંમત કરીને ખુરશી પર બેઠા પણ ખરા. બેઠા પછી એમણે કંઈક આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો હોય એવું એમને લાગ્યું. એના બળથી એમણે આજુબાજુ નજર કરી. જોયું તો પોતે ખુરશીના એક સાવ નજીવા અંશ પર હતા ને ખુરશીની ખાલી વિશાળતામાં એક બુદબુદ જેવા તરી રહ્યા હતા. વિશાળતાના પોલાણમાં અડવડ પોતાની જાતને મુકાયેલી જોઈને વળી એઓ ધ્રુજી ઉઠ્યા. હાથ પસારીને એઓ એમના મૃત દીકરાની પગલીઓ ફંફોડવા લાગ્યા. પાર્વતીના મીંઢળ બાંધેલા હાથને શોધવા લાગ્યા. એમના એ શોધતા હાથ દૂર ને દૂર લંબાતા ગયા. ઉત્તર ધ્રુવના હિમ પર્વતોને ભેદીને એ હાથ વિરાટ શૂન્યની પ્રદક્ષિણા ફરવા લાગ્યા. એમણે હાથને પાછો ખેંચી લેવા પ્રયત્ન કર્યો. એમ કરવા જતાં પોતે જ ખેંચાઈને ક્યાંક ફેંકાઈ ન જતા હોય એવું એમને લાગ્યું. ખેંચાઈ જતી પોતાની જાતને બચાવી લેવા માટે પોતાનામાં કશુંક વજન ઉપજાવવાની એમને જરૂર લાગી. એઓ અનેક લાભશંકરોની થપ્પી ખડકી ગયા, ખડકે જ ગયા. એમ છતાં જોઈએ તેટલું વજન એઓ એકઠું કરી ન શક્યા અને આખરે તણાવા લાગ્યા. એમણે ચારે બાજુ ઝાંવા માર્યા. પોતાના દીકરાના તૂટેલા રમકડાના ઘોડાનો પગ એમને હાથે ચડ્યો. એ તૂટેલા પગને એમણે ચાબુક ફટકારીને દોડાવ્યો. વેણુવન, પલાશવન, નીમવન, શાલવન કાંઈ કેટલાય વનને વિંધીને દોડ્યો. એના ડાબલાના પગડાથી શેષનાગ જાગી ઉઠ્યા અને ફૂંફાડો મારીને માથું ઉચક્યું. લાભશંકર ક્યાંય ના ક્યાંય ફેંકાઈ ગયા. પોતાની જાતને ફરીથી સરખી ગોઠવવા બેઠા ત્યારે જોયું તો પોતાને શરીરે ઉંદરની રૂવાંટી હતી. ચહેરા પર સાપની આંખ હતી, જરકની કેળ હતી, ઘુવડના નખ હતા, માત્ર શિશ્ન જ પુરુષનું હતું. એટલા માત્ર અવશેષને આધારે એઓ ટકી રહ્યા, છતાં શિશ્નમાં પૂરાયેલા સૂરજ ચાંદો સળવળ્યા. એઓ બહાર નીકળ્યા. આકાશ એમને શોધતું આવ્યું. ચંદ્રને જોઈને સાગર ઉછળતો આવ્યો. ભરતી ઓટનો ધબકાર થયો, નાડીને નક્ષત્ર ધબક્યા, હૃદય ધબક્યું, શિરાઓમાં લોહી ફરતું થયું, નદીઓએ સમુદ્ર તરફ વહેવા લાગી, પવન વાવા લાગ્યો, તેજ છાયા સંતા કુકડી રમવા લાગ્યા, વનની કુંજે કુંજે વાંસળી વાગી, રાસ જગ્યા. રાસ ઝીલનારી યુવતીઓના વૃંદની વચ્ચેથી એક યુવતી એમની દ્રષ્ટિ સમક્ષ તરવરી રહી. એમની નજીકને નજીક આવતી ગઈ. છેક પાસે આવી ત્યારે જોયું તો એની આંખો લાજા હોમની ધુમાડાથી રાતી હતી. એને કપાળે પિયળ હતી, હાથે મીંઢળ. લાભશંકરે એનો હાથ ઝાલી લીધો. શરણાઈ બજી ઉઠી. વાસર કક્ષની પુષ્યશૈયા મધમથી ઉઠી. તુલસીના કુંડા આગળ નાનો શો ઘીનો દીવો પ્રગટ્યો. એ તેજથી ઘરને ટોડલે બેઠેલો ગણેશ હસ્યા. એ તેજથી ઘરના ટોડલે બેઠેલા ગણેશ હસ્યા. લાભ શુભની કંકુશાપ ઉપસી આવી. બારણા ખુલ્યા, ઉંબર ઓળંગ્યો, કંકણ રણકતા હાથે આગ દાબી દીધી. ચાર હોઠે મળીને અમૃત કુપ્પી છલકાવી. દંતહીણા શિશુમુખેથી એ અમૃતના સિકર ઉડ્યા. પાપા પગલી પડી. એ પગલીએ પગલીએ કાળની પગલી ભૂસાઈ ગઈ. ટચુકડા પગમાં જોર આવ્યું. એણે ઉંબર ઓળંગ્યો, ઓટલો ઓળંગ્યો, એ પગ ખુરશી પર ચડ્યા. લાભશંકર અધીરા બનીને દોડ્યા, ખુરશી ઝાલી લીધી. શિશુને ખોળે લઈને ખુરશીમાં બેઠા. શિશુ ખભે ચડ્યું. લાભશંકર આગળ ચાલ્યા. શિશુને અગ્નિએ ખોળે લીધું. લાભશંકરને ખાલી ખભાને ઉપાડવાનો થાક લાગ્યો. નાના શિશુની જેમ એમને કોઈને ખભે ચડવાનું મન થયું. એમણે આજુબાજુ દ્રષ્ટિ ફેરવી. ક્યાંય કશોય આધાર જોયો નહીં. આખરે ફસડાઈને એવો ખુરશી પર બેસી પડ્યા.